તારીખ 3/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
નીચે છેલ્લો પેરેગ્રાફ હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે પ્રગટ છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. આત્મસ્વરૂપને કહે એટલે આત્મસ્વરૂપને દર્શાવે બતાવે. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રાપ્ત એટલે અનુભવમાં પ્રાપ્તિ છે. શેમાં પ્રાપ્તિ છે? અનુભવમાં પ્રાપ્તિ છે. સ્વરૂપ તો સ્વરૂપ અનાદિ અનંત શાશ્વત, પોતાના સ્વરૂપમાં જ સ્વરૂપ છે, પણ બેભાનપણામાં હોવા છતાં નહીં હોવા બરાબર છે, અને અનુભવથી સભાનપણું થતાં સ્વરૂપ પ્રાપ્તિ ગણવામાં આવે છે. જેને આત્મસ્વરૂપ સ્વાનુભવ પ્રાપ્ત છે, પ્રગટ છે, સ્વાનુભવમાં એ પ્રગટ છે અથવા પ્રત્યક્ષ છે, સ્વાનુભવ પ્રત્યક્ષ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. એવા જે આત્મજ્ઞાની પુરુષ છે તે જ તેને કહી શકે, તે તેને દર્શાવી શકે, બતાવી શકે. બીજા એ સિવાયના સ્વરૂપથી અજાણ એવા જીવો એ સ્વરૂપને કઈ રીતે કહે, કઈ રીતે દર્શાવે એમ કે છે. એ ન કહી શકે ને ન દર્શાવી શકે. જો કે આ સ્થળે એટલો વિકલ્પ થાય એમ છે કે આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્મસ્વરૂપનું શ્રવણ પ્રાપ્ત થયું હોય, તે શ્રવણની ધારણા થઈ હોય, તે આત્મસ્વરૂપને કહી શકે કે ન કહી શકે. કોઈને એમ લાગે કે કહી શકે, કોઈને એમ લાગે કે ન કહી શકે. કહી શકે છે એમ જેને લાગે છે તેને એ કારણ છે કે જેવું જ્ઞાની પુરુષ કહે છે તેવું જ તે કહે છે. જ્ઞાની પુરુષ પાસેથી એને સાંભળ્યું છે અને એ જ વાતે કરે છે, તો જ્ઞાની પુરુષ પણ દર્શાવે છે અને એ પણ દર્શાવે છે, એમ કેમ કહેવામાં શું વાંધો? પણ આ અનુભવનો વિષય છે. શ્રવણ માત્રથી ધારણામાં રાખીને કહી શકાય એવો આ વિષય નથી. પ્રશ્ન એટલો છે કે જ્ઞાની કહે છે તેમ જ કહે છે, તે જ શબ્દો છે, ચાલો તેમ કહે છે તેવી રીતે કહે છે, તે જ શબ્દોથી કહે છે, પછી શું વાંધો? ઠીક, આ તો વિચારવા જેવો વિષય છે. હું કહે છે કે ટોન ફરે છે, શું ફરે છે? એમાં કથન છે, એક કથન છે, એનું કોઈ આમાં આંતરધ્વનિ છે, અંડરટોન જેને કહેવામાં આવે છે, એટલે જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપને જોઈને અનુભવતા અનુભવતા કહે છે. એવો ટોન વિના અનુભવ આવી શકવા યોગ્ય નથી. એટલે જેને આત્મસ્વરૂપ જાણવું છે એ જો માત્ર શબ્દોથી જાણી શકે એમ હોત તો એ શબ્દો તો ગ્રંથમાં પણ છે, એ શબ્દો તો પુસ્તકમાં, શાસ્ત્રમાં, આગમમાં, ગ્રંથમાં છે, અને તે અનુભવી પુરુષના જ વચનો છે. શાસ્ત્ર શું છે? શાસ્ત્ર વચન છે તે અનુભવી પુરુષોના અનુભવપૂર્ણ વચનો છે. પણ કહેવામાં જે ટોન છે એ લખવામાં તો ઉપસાવી શકાતો નથી. એટલું જ નહીં, હવે નવી શોધ થઈ છે કે એને ટેપ રેકોર્ડ કરાય છે, અને રેકોર્ડિંગમાં તો ટોન જેવો હોય એવો જ આવે. તો પણ તેનાથી આત્મ સ્વરૂપ જાણી શકાય નહીં. ટેપ પ્રવચન ઉપરથી પણ આત્મ સ્વરૂપ જાણી શકાય નહીં. વિડીયો ટેપ હોય તો પણ જાણી શકાય નહીં. ઓડિયો ટેપની વાત તો હજી એક બાજુ રહી, આગળ ચાલીએ. આપણે સજીવન મૂર્તિ પ્રત્યક્ષ જોઈએ, કેમ કે આત્મ સ્વરૂપે પરિણત એવા આત્માની હયાતી છે ત્યાં, અને ટેપમાં ત્યાં બિન હયાતી છે. હયાતી અને બિન હયાતીમાં કેટલો ફરક છે? જીવન અને મરણ જેટલો. શરીરનું ખોખું પડ્યું હોય પણ આત્માનું હોય તો મળદું છે, રોગ ન હોય અને એમને ઊંઘમાં ને ઊંઘમાં પાન છૂટી ગયા હોય, એવું બને છે. ઊંઘમાં ને ઊંઘમાં કોઈના પ્રાણ છૂટી જાય, સૂતા પછી ઉઠે જ નહીં, અને એમને એમ જેવા સૂતા હોય એવા જ દેખાય, ક્યાંય વિકૃતિ પણ ન આવી હોય ચહેરા ઉપર કે બીજી ક્યાંય વિકૃતિ ન આવી હોય. પણ હયાતી ને બિન હયાતીમાં કેટલો ફરક, એ જીવતા ને મળદા વચ્ચે ફરક છે, એટલો ફરક છે. એમ નાની પુરુષની વિદ્યમાનતા અને અવિદ્યમાનતા એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. નાની પાસેથી જેને આત્મા જાણવા મળે છે પ્રત્યક્ષ યોગે, એને તેમનો આત્મા પ્રગટ પરિણમનમાં જોવા પણ મળે છે. અને ઓડિયો વિડીયોમાં એ કાંઈ જોવા મળતો નથી, કેમ કે ત્યાં એ પરિણમન નથી. ત્યાં તો પરમાણુનું પરિણમન છે, ત્યાં જીવનું પરિણમન જ નથી. ત્યાં તો પરમાણુનું પરિણમન છે, જળનું પરિણમન છે. જળના પરિણમનમાં ચૈતન્યનો કોઈ અંશ નથી. ગમે તેવી પર્યાયે પરિણમિત હોય તો પણ જડતે જડત્રણ કાળમાં ચેતન ચેતન રૂપ, જળ ત્રણેય કાળે જળ જ હોય છે, એ કદી ચેતન ન હોય. ચેતન છે, ચેતન સ્વરૂપે હોય છે, એ કદી જડત્વને પ્રાપ્ત ન હોય. એટલે પ્રત્યક્ષ સમાગમમાં સત્સંગનું એક રહસ્ય, પારમાર્થિક રહસ્ય રહેલું છે. કે ત્યાં પરિણમન છે, જીવંત પરિણમન છે, એની અવેજી, એનું સ્થાન, એનો ઓલ્ટરનેટિવ ક્યાંય નથી થતો. એમ અહીંયા કહેવા માગે છે પરમદેવ. શું કહેવા માગે છે કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે આ નિશ્ચય સિદ્ધાંતિક વાત છે, જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ કહેવા યોગ્ય નથી, એમને યથાર્થ કહેવા યોગ્ય નથી, યથાર્થમાં ન કહી શકે. એટલી વાત સ્પષ્ટ છે. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. આત્મા આત્મજ્ઞાની પુરુષને પુરુષ પ્રત્યક્ષથી જાણ્યા વિના શું આત્મકલ્યાણનો આ સિવાયનો કોઈ ઉપાય નથી. એ જ આત્મજ્ઞાની પુરુષનો લખેલો ગ્રંથ હોય તો પણ બીજો ઉપાય નથી એમ કે છે. તને જ્ઞાની પુરુષ ન મળે તો એમના ગ્રંથ લખેલા ગ્રંથથી તું આત્મજ્ઞાન કરી લેજે, એવું કહ્યું નથી, એવું ન કહ્યું, કેમ કે એ સંભવિત નથી. બીજો કોઈ ઉપાય છે જ નહીં. આ વિદ્યમાનતાનું મૂલ્ય શું છે, તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એ પ્રકારે પ્રત્યક્ષ યોગે આત્મ સ્વરૂપને જાણ્યા વિના બીજા કોઈ પ્રકારે મને આત્માની ખબર છે, હું જાણું છું, આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, દેહાદી અને રાગાદીથી ભિન્ન છે, એમ હું આત્માને જાણું છું, સ્વભાવથી એકત્વ છે અને વિભાવથી વિભક્ત છે, જુદો છે, વિભક્ત એટલે જુદો છે, એવું એકત્વ વિભક્ત સ્વરૂપ બરાબર મને સમજાયું છે, એ કલ્પના છે. શું કહ્યું? એ કલ્પના છે. હવે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અને બુદ્ધિએ ચારે પડખેથી વિચારીને સંમત કર્યા પછી, ઓગે એમ સાવ ઓગે ઓગે નહીં પણ વિચારીને, શું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યગુણ પર્યાયથી, ઉત્પાદ વ્યય ધ્રુવથી, જે પરમાગમોમાં મહાન આચાર્યોએ આત્માનું સ્વરૂપ અનુભવતા અનુભવતા લખ્યું, એવું જ અમને આગમ અનુસાર ન્યાયથી, યુક્તિથી, તર્કથી, અનુમાનથી બરાબર બેસે છે, એને કૃપાળુ દેવે અહીંયા કલ્પના કહી છે. શું કહી છે? કલ્પના કહી છે. હવે બુદ્ધિએ બરાબર બેઠું હોય એની આ વાત બેસે નહીં. બુદ્ધિમાં બરાબર જેને એમ લાગ્યું હોય એને આ વાત બેસે નહીં. કેમ કે એ તો જેવું સમય સારાથી શાસ્ત્ર કહે છે આત્માનું એકત્વ વિભક્ત સ્વરૂપ, એવું જ અમને લાગે છે, અમને એવું જ સમજાય છે, બીજી રીતે હોય એવું લાગતું જ નથી અમારા બુદ્ધિમાં. પછી કલ્પના કેવી રીતે ગણવી? આમ સમાધાન ન થાય એવો વિષય છે, પણ એમણે જે કહ્યું છે એ 100એ 100% પરમ સત્ય છે. એમાં કોઈ અંશે પણ શંકા કરવા યોગ્ય નથી. હવે કલ્પના કેવી રીતે, તો પછી એ વિચારવું ઘટે છે કે કલ્પના એ રીતે કે આત્મ સ્વરૂપ છે એ મનાતીત દશામાં અનુભવાય છે. આત્મજ્ઞાન ક્યારે થાય છે? મનથી પાર જ્યારે ઉપયોગ અતિન્દ્રિય દશાને ધારણ કરે છે, એ પહેલાં ઉપયોગમાં ઇન્દ્રિય જ્ઞાનની દશા છે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એમાં પ્રવર્તતો ઉપયોગ તે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન હંમેશા બહિર્મુખ હોય છે અને આત્મા જે અંતઃતત્વ સ્વરૂપ છે તે માત્ર અંતર્મુખી જ્ઞાનનો વિષય છે. એ બહિર્મુખ જ્ઞાનનો વિષય થતો જ નથી. અને અંતર્મુખી જ્ઞાન છે એ મનાતીત છે, વિકલ્પાતીત છે, કહેવાની જરૂર નથી કે વચનાતીત છે, એ તો કહેવાની પણ જરૂર નથી. તો પછી તને મન દ્વારા ક્યાંથી સમજાયો? સમજાણું તો મન દ્વારા સમજાણું ને, બુદ્ધિ લગાવી તો મન સાથે જોડાય ને. અને એ દિશા તો ભાઈ બહારની દિશા છે. જ્યાં આત્મા છે જ નહીં ત્યાં ત્યાં આત્મા જાણ્યો કેવી રીતે? અને જાણ્યો હોય તો નક્કી કલ્પના કરી છે ને, ભ્રમ થયો છે. કેમ કે છે નહીં બહારમાં આત્મા છે ને, એ તો અંતતત્વ છે ને, અંતર્મુખ ઉપયોગમાં જ એક અનુભવ ગોચર થાય છે, જ્ઞાન ગોચર થાય છે, બીજી રીતે થતો નથી. માટે કૃપાળુ દેવે એને કલ્પના કહી છે. શું કહી છે એને? કલ્પના કહી છે. અને તેથી અચિંત્ય એવા આત્મ સ્વરૂપને ચિંતના દ્વારા, વિચાર દ્વારા, મનન દ્વારા, ચિંતન દ્વારા કલ્પના કરવા યોગ્ય નથી. એ કલ્પના એ ચડવા યોગ્ય નથી. અમે તો બરાબર શાસ્ત્રથી સમજ્યા છીએ, હવે ધ્યાનમાં બેસીને એકાગ્રતાથી પ્રયત્ન કરીએ છીએ અને જેવો આત્મા છે એવું જ બરાબર અમે ચિંતનમાં આત્મચિંતન કે શું કરીએ છીએ, આત્મ સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. એમ કરવું કે ન કરવું, ન કરવું શું, એમ ન કરવું, કલ્પના એ ચડી જવાશે. ચિંતવનમાં જેનો સમાવેશ થતો નથી એને તમે ચિંતવનમાં સમાવી દો તો એમાં અસલ્યત નથી રહેતી, કાંઈ ને કાંઈ વિકૃતિ આવ્યા વિના રહેતી નથી. એવો એ વિષય છે, અચિંત્ય વિષય છે. અને કેવળ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ અનુભવ યોગ્ય છે. એ સિવાય બીજી રીતે એની પ્રાપ્તિ નથી, અનુભવ જ્ઞાન નથી. અને બીજી રીતે એ પ્રાપ્ત નથી એવો નિશ્ચય કરવો ઘટે છે. એમાં એ નિશ્ચયમાં ફેરફાર ન કરવો. બહુ અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. નહીંતર આમાં કલ્પનાએ ચડવાના, વિકલ્પે ચડવાના રસ્તા બહુ છે. એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. શું કહે છે? સર્વથા શબ્દ ત્યાગ કરવી ઘટે છે એમને, ઠામુકી ન કરવી એમ કહે છે, જરાય ન કરવી એવી વાત છે. જે ઉપાય છે એ ઉપાયથી જ અનુભવ સુધી પહોંચજે, એ પહેલાં કાંઈ કલ્પના કરવાની જરૂર નથી. એક જગ્યાએ લખ્યું છે પોતે કે જે આત્માને જે જ્ઞાન થયું છે એને મન જાણતું નથી. શું લખ્યું છે એમણે? આ આત્માને જે સ્વરૂપ જ્ઞાન થયું છે એને મન જાણતું નથી, અમારું મન એને નથી જાણતું. અને મન જાણે છે એટલું, એ સંબંધમાં મન કેટલું જે જેટલું કેટલું જાણે છે એટલું વાણી કહેતી નથી, અમારી વાણી પણ એટલું કહેતી નથી. અને જેટલું વચનથી બોલાય એટલું અમારી લેખનીમાં લખાણમાં ઉતરતું નથી. તો પછી શાસ્ત્રમાં કેટલું આવે છે સમજી લેવું. જ્ઞાનીને જે જ્ઞાન થયું છે એ જ્ઞાન શાસ્ત્રના લખાણમાં કેટલા અંશે આવે છે એ સમજી લેવું. સ્પષ્ટ લેખો છે અને એ યથાર્થ છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખવી, કેમ કે એક જ ઉપાય છે. સત્સંગ યોગે જાણી શકાય એવો એ એક જ ઉપાય છે ને, બીજો કોઈ ઉપાય છે નહીં. અને બીજા ઉપાય ને ઉપાય માનીને ચડવું નહીં, નહીતર વિધિની ભૂલ થશે, ગ્રહિત મિથ્યાત. અને કલ્પના કરીશે પણ ગ્રહિત મિથ્યાત, બે ગ્રહિત મિથ્યાત છે. તે આત્મારો પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી. વ્યવહાર કેવી રીતે કરવો, કેમ કે પછી તો ઉદય છે અને ઉદય અનુસાર દરેકને પોતપોતાનો વ્યવહાર છે. તે ઉદાસીનપણે લોકધર્મ સંબંધી વ્યવહાર, એવો વ્યવહાર એક લોકધર્મ સંબંધી એટલે લૌકિક વ્યવહાર, એ લૌકિક ધર્મ છે. ઘરમાં ભાઈ ભાઈ છે, પિતા પુત્ર છે, શું જે કાંઈ, એ લૌકિક ધર્મ છે. શું એ સંબંધી વ્યવહાર અને કર્મ સંબંધી વ્યવહાર, વ્યવહારના બે ભેદ પાડ્યા. તો કે કર્મ સંબંધી વ્યવહારમાં લૌકિક વ્યવહાર આવી જાય છે, પણ એક પોતાના કૌટુંબિક વ્યવહાર શું અને એક એ સિવાયનો જેટલો બીજો વ્યવહાર, એમ કે ભાઈ આપણો દેશ છે, આપણું ગામ છે, આપણા ગામમાં આ વ્યવસ્થા હોવી ઘટે છે, આપણા દેશમાં આવી પ્રગતિ થવી ઘટે છે, તમે કાંઈક તમારું યોગદાન આપો, કાંઈક ને કાંઈક કર્મ સંબંધી આવી પડે છે, પૂર્વકર્મ સંબંધી છે. લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી શું એટલે એમાં દ્રષ્ટાંત લેવું હોય તો એમ પણ લઈ શકાય. ઘરમાં કોઈની તબિયત બગડી છે, પીડાય છે, અસાતાના ઉદયમાં પીડાય છે, એમ કહે છે કે ભાઈ ડાક્ટર પાસે લઈ જાઓ અને દવા વગેરે જે ટ્રીટમેન્ટ છે એ કરાવો. ત્યારે એમ કહે કે ભાઈ તો તારા અસાતાનો ઉદય છે, એમાં અમે શું કરીએ, એમ ન હોય, એમ ન હોય. એનો સતાનો ઉદય સાચો છે, પણ તારો લોકધર્મ સંબંધી વ્યવહાર એવો ન હોવો જોઈએ કે એની તું ઉપેક્ષા કર, એમ ન હોય. એમાં શુષ્ક જ્ઞાનીપણું છે. એ શેનો દ્રષ્ટાંત છે? શુષ્ક જ્ઞાનીપણાનો દ્રષ્ટાંત. જ્ઞાન છે કે ભાઈ અસાતાનો ઉદય છે એ વાતે સાચી, અને તે કાળે તેમ થવા યોગ્ય હતું તે જ થયું છે, તારા ઉદયમાં તારા પાપનો ઉદય એવો નહીં પ્રમાણે થયું છે ને, એને કોઈ ફેરવી ન શકે એ વાત પણ બરાબર છે, ને દવાથી રોગ મટતો નથી એ વાત પણ નક્કી વાત છે. હવે દવાથી રોગ મટતો નથી, ઉદય ફેરવી શકાતો નથી, અસાતાનો સ્વકાળ છે, માટે હું કાંઈ કરવા માગતો નથી, એ શુષ્ક જ્ઞાનીપણું છે એમનો. એ વાત બધી સાચી હોવા છતાં તારા માટે ખોટી છે. લોકધર્મ સંબંધી વ્યવહાર છે અને તે યથાસ્થાને કરવો ઘટે છે. કર્મ સંબંધી વ્યવહાર કોઈ ઉદય આવે અનુકૂળતાનો પ્રતિકૂળતાનો, ત્યારે પણ બીજા જીવોના દ્રવ્યક્ષેત્ર કાળભાવને પરિણામ પરિણામને લક્ષમાં રાખીને કૃપાળુજીને મુંબઈ બેઠા બેઠા કાગળ લખે છે. મુંબઈમાં બેઠા આશ્રમમાં બેસીને કાગળ નથી લખતા, મુંબઈમાં બેસીને કાગળ લખે છે. એ એમનો કર્મ સંબંધી વ્યવહાર છે. એમને પ્રતિબંધ ન હતો, રૂપિયા કમાઈને આમ કરશું ને તેમ કરશું ને મકાન લેશું ને રાચ રચેલું લેશું ને ગાડી લેશું ને આમ કરશું ને એ કાંઈ હતું નહીં. પોતાની અંગત જરૂરિયાત નહોતી એટલી, છતાં કર્મ સંબંધી વ્યવહાર હતો. વેપારની રીતે વેપાર કરતા હતા. વેપાર કેવી રીતે કરતા હતા? વેપારની રીતે પ્રમાણિકતાથી વેપાર કરતા હતા. મુંબઈમાં કમિશન એજન્ટની પણ એક પેઢી હતી એમને, જેમ એમને ઝવેરાતની પેઢી હતી એવી ભાગીદારોમાં એક કમિશન એજન્ટની પેઢી હતી. એનો એક કોન્ટ્રાક્ટ વાંચેલો વવાણિયામાં, કંપનીના નામ લખેલું, કેવા આપણે પ્રાણજીવન દાસ ના કાકાજી સસરા હતા ને, હા એ તો મેડિકલ, આ તો આમાં હતા ને, એમણે ભાગીદાર તરીકે હતા કાકાજી સસરા, રેવાશંકરભાઈ, રેવાશંકર જગજીવન દાસની કંપની એમ હતો ને. અને આગળ ટાઇટલમાં લખેલું મેનેજર રાયચંદ રવજીભાઈ મહેતા, શું રેવાશંકર જગજીવનની કંપની મેનેજર, ભાગીદાર શબ્દ નહોતો વાપર્યો, એમના પોતાના હસ્તાક્ષરમાં વાંચ્યો, મેનેજર રાયચંદ રવજીભાઈ મહેતા. પછી અમારે ત્યાં જે લોકો માલ વેચવા આવે, શું મુંબઈમાં બે રીતે કમિશન થાય, કમિશનરની પેઢીમાં કોઈ માલ વેચાવવા મોકલે ને કોઈ ખરીદીને મોકલે, તો એને ખરીદી ઉપર કમિશન લગાડે, એ વેચાવવા મોકલે એના વેચાણ કિંમત ઉપર કમિશન, જે ધારાધોરણ પ્રમાણે એના ધારાધોરણ બધા લખાતા. અને અમે કેવી રીતે કામ કરશું, ખરીદી કરશું તો કેવી રીતે કરશું, વેચાણ કરશું તો કેવી રીતે કરશું, એમાં કેટલી અમારી પ્રમાણિકતા હશે, એમાં ખર્ચ ખરખરા જાત કેવી રીતે લાગશે, એમાં જે બેસશે તે જ ખરખરા જાત લાગશે, કે કદાચ પણ એક પાઈ પણ બીજી નહીં લાગે, બેઠી ખરા જાત એને કહેવાય છે. ખરા જાત એટલે ખર્ચની વિગત, એને ખરા જાત કહેવાય છે વેપારી ભાષામાં. એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી, આખી નાની જેવી નાની પુસ્તિકા જેવી વાત થઈ ગયેલી. હા ઘણી ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી, એ તો બુદ્ધિમત્તા તો ઘણી હતી એમને. હા તો એ કર્મ સંબંધી વ્યવહાર છે, એ વ્યવહાર વ્યવહારની રીતે થાય. બીજી રીતે વ્યવહાર ન થાય, પણ પરિણામે છૂટી શકાય, ફળ સ્વરૂપે છૂટી શકાય એવી રીતે કરવો. એટલે શું કે આ વ્યવહારમાંથી હું ક્યારે જલ્દી છૂટું એવો લક્ષ્ય રાખીને એ પ્રકારે પ્રવૃત્તિને વ્યવહાર કરવો, એટલે વધારીને ન કરવો. એમ વ્યવહાર વધી જાય એવી રીતે વ્યવહાર ન કરવો, વ્યવહાર છૂટી જાય, ઓછો થઈ જાય એવી રીતે વ્યવહાર કરવો, એટલે નિવૃત્તિના લક્ષ્ય પ્રવૃત્તિ કરવી, એમ લીધું. જોકે એ હાથની વાત નથી, એ કોઈના હાથની વાત નથી, એ ઉદયના ઘરનો વિષય છે, એટલે કર્મ સંબંધી વિષય છે. અને એમને પોતાના અંગત કાવ્યમાં લખ્યું કે જ્યારે અમને વૈરાગ્ય વધ્યો છે પણ એની સામે અમારી પ્રવૃત્તિ રંચ માત્ર ઘટતી નથી, વધતી ચાલે છે, એનું શું કરીએ? વેપાર વધી ગયો અને કોઈ વૈરાગ્ય વધી ગયો, એવું પણ વિચિત્ર પરિસ્થિતિ પણ કર્મની હોઈ શકે છે. કર્મની સ્થિતિ એવી નથી કે વૈરાગ વધે એટલે વેપાર ઘટે, એવી વિચિત્ર સ્થિતિમાં હતા. બાહ્ય દ્રષ્ટિવાળા એમ જુએ કે આ તો વેપાર વધારતા જ જાય છે, પહેલાં એક પેઢી હતી, હવે બે થઈ, પછી આ ત્રીજી પેઢી નાખી, પછી પરદેશ સાથે વેપાર કરતા હતા. પહેલાં તો દેશમાં વેપાર કરતા હતા, પછી પરદેશ સુધી વેપાર હતો, બ્રહ્મદેશ, ચાઇના, અને એક વાર તો એમના મૂર્તિનો જથ્થો વેચવા એક ભાગીદાર પેરિસ ગયેલા. લાગે છે ત્યાં એક ભાગીદાર ત્યાં જઈને બેસી ગયા છે, બે તો કંઈક મોતી મોતીને વેચવા માટે ગયા હતા, ત્યાં કંઈ ભાવ સારો આવ્યો હશે, આવવાનો હશે. એટલા મોટા વેપાર ઓવરસીઝના કરતા હતા, છતાં પણ અંદરથી એમને પ્રતિબંધ નહોતો. પરિણામે છૂટી શકાય એ પ્રકારનો એમનો વ્યવહાર હતો. એ સાબિતી છે કે બહુ નાની ઉંમરે એમણે વેપારને છોડેલો, છોડવા માટે પ્રયત્ન પણ ઘણો કરેલો, અને એ પ્રયત્નના અંતે બે ત્રણ વર્ષે સફળ થયા અને એ વેપાર છોડી દીધો. મુમુક્ષુને પણ એમણે એવી જ શિખામણ આપી છે કે ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, અને જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા, મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. પોતાની મોટાઈ વધે, માન વધે એ પ્રકારે વ્યવહાર ન કરો. વાત વાતમાં અમારે તો આમ છે ને અમારે તો આમ છે એ નહીં આપવું જોઈએ. જેમ છે એમ વાત કરે અને એ વ્યવહારમાં પોતાનું માન વધી જાય એવું એને લક્ષ્ય હોવો ન જોઈએ. કેમ કે મનુષ્ય પર્યાયમાં માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત, બીજા કશાય એટલા નથી જેટલો માન કશાયની તીવ્રતા આ મનુષ્ય ગતિમાં છે, અને એ પર્યાય બુદ્ધિને દ્રઢ કરનાર છે, આત્મ સ્વરૂપથી દૂર લઈ જનાર છે, એટલે એના ઉપર પોતે લાલ બત્તી મૂકે છે કે આ જગ્યાએ ધ્યાન રાખજો, વ્યવહાર કરતા કરતા પણ આ જગ્યાએ ધ્યાન રાખજો, કે પોતાની મોટાઈ ક્યાંય વધારવાની વાત કરવી નહીં. એટલું એમણે સત્સંગના વિષયમાં પ્રત્યક્ષ યોગ સંબંધી વાત કરી. હવે ખંભાતના મુમુક્ષુભાઈને પત્ર લખ્યો છે અને એ લોકો વારંવાર પ્રત્યક્ષ સમાગમની ભાવના અને વિનંતી કરતા હતા, એટલે એનો ઉત્તર આપ્યો છે કે અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે. હાલ તુરત અમે એ બાજુ આવી શકે એવું નથી, એટલે તમને નિરાશા થાય સંભવિત છે કે હમણાં કાંઈ સત્સંગનો મેળ ખાય એવો નથી. તથાપિ તો પણ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણે, સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. બે વાત લખી છે, બે વાત વિરુદ્ધ છે અને બેલેન્સ રાખવાની વાત છે. પરિણામ શું લખું કે એ જે નિરાશા ઉત્પન્ન થાય ત્યારે એ નિરાશાની સામે ઈશ્વર ઈચ્છાને બળવાન ગણવી, ઈશ્વર ઈચ્છાને અવતરણ ચિહ્ન કર્યું છે, ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. એનો અર્થ એ છે કે ખરેખર ઈશ્વર કોઈ છે ને એને ઈચ્છા છે એમ અમે કહેવા માગતા નથી. ઈશ્વર એટલે અહીંયા કુદરત, ઈચ્છા એટલે એની પરિસ્થિતિ, કુદરતી પરિસ્થિતિને આધીન ગણવો. સંયોગ વિયોગ, મેળાપ થવો વગેરે એક કુદરતી વ્યવસ્થા છે, એ કોઈના હાથની વાત નથી. પણ ઈશ્વર ઈચ્છા એટલે કે કુદરતી બનવાનું હશે ત્યારે બનશે, એ વાત સાચી હોય તો પણ સમાગમની કામના રાખવી. ઠીક, એક કોરથી કહે છે કે નિરાશા થશે, થવા યોગ્ય છે. બીજી કોરથી કહે છે કે સમાગમની ભાવના રાખવી. ત્રીજી કોરથી એમ કહે છે કે એ તો બધું કુદરતને આધીન છે, મારે તમારા પરિણામને આધીન નથી. એક વાક્યમાં કેટલા પડખા છે. પોતાને સત્સંગની ભાવના થાય ત્યારે શું કહે છે કે અમને એટલી બધી સત્સંગની ભાવના થાય છે કે અમે એ સત્સંગ ક્યારે થશે એની સત્તા ઈશ્વરને સોંપવા માગતા નથી. શું કહે છે, એની સત્તા અમે ઈશ્વરને સોંપવા માગતા નથી, એ સત્તા અમે અમારા હાથમાં રાખી છે. ઠીક, એવું લખ્યું છે, એ સત્તા અમે અમારા હાથમાં રાખી છે એવું લખ્યું છે. એનો અર્થ શું થાય કે એનો અર્થ એ થાય છે કે સત્સંગની ભાવના અમને બહુ પ્રબળ રહે છે અને એ ભાવના આગળ સૈદ્ધાંતિક પરિસ્થિતિ જે છે એની ગણના અમને રહેતી નથી, એની અવગણના અમારાથી થઈ જાય છે, અમે સિદ્ધાંતને ઓવરટેક કરી જઈએ છીએ. ભાવના જરાક એવી હોય, બળવાન ભાવના એવી જ હોય છે કે વસ્તુ સ્થિતિને ગણકારતી નથી. એટલે એમ લખ્યું છે એમને કે અમને ખબર છે કે ભાવના હોય તો પણ સંયોગ વિયોગ સત્સંગ સમાગમ બહારની પરિસ્થિતિ આત્માના અધિકારનો વિષય નથી, પણ અમારી ભાવના એ વાત સમજવા છતાં એ જ્ઞાનને ગૌણ કરી જાય છે, એ સમજણને ગૌણ કરી જાય છે અને ભાવના બળ કરે છે, બળવાન થાય છે. શું કરીએ, એવી ભાવના તીર્થંકરોને પણ થાય છે. એનો સૌથી સમર્થ દ્રષ્ટાંત તીર્થંકરની ભાવના છે. તીર્થંકર દેવને તીર્થંકર પ્રકૃતિનો પૂર્વ ભાવમાં બંધ થાય છે, સંબંધ થાય છે, એ આવી જ ભાવનાથી થાય છે કે આખા જગતને આ જૈન શાસનની પ્રાપ્તિ થાય. પછી શાસનના એક તો પછીના ભાવમાં થાય છે, તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે ત્યારે, પણ એ પહેલાં પૂર્વ ભાવમાં એમણે એવી ભાવના એમના આત્મામાંથી ઉગે છે, રાગમાંથી ઉગે છે એમ નથી કહેતા, આત્મામાંથી ઉગે છે. ત્યારે એમને જ્ઞાન તો છે, કેમ કે જ્ઞાન દશામાં જેવી ભાવના ઉભી છે, યથાર્થ ભાવના જે છે પ્રભાવના છે, પ્રભાવના અંગ છે ને સમ્યક દર્શન, ધર્મની પ્રભાવના એ જ્ઞાન દશામાં ઉભી. તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ જ્ઞાનીને થાય, જ્ઞાન દશામાં થાય, અજ્ઞાનીને તીર્થંકર પ્રકૃતિનો બંધ કોઈ દી ન થાય. આ એનો નિયમ છે. કેટલાક કર્મના બંધો પણ જ્ઞાન દશાને યોગ્ય હોય છે, એ અજ્ઞાન દશામાં નથી થતા. એવા 147માંથી 26 કર્મ બંધ એવા પ્રકારના છે. મિથ્યા દ્રષ્ટિની 121 કર્મ પ્રકૃતિનો બંધ થાય, 147નો ન થાય. છે 147 પ્રકૃતિ તોય, કેમ કે 26 પ્રકૃતિ જ્ઞાન દશામાં બંધાય છે. તો એમને જ્ઞાન તો છે કે આખું જગત ક્યારેય ધર્મ પામવાનું નથી, અને પામવાનું હતો પહેલા તીર્થંકર વખતે પામી ગયા હોત, પણ એવા તો અનંતા તીર્થંકર થઈ ગયા. અનંતી 24 થઈ ગઈ, અને મહાવિદેમાં તો એથી અનંતા થઈ ગયા. આ તો ભરત ક્ષેત્રની વાત છે, 24ની. તો છતાં જગતની હાલત જેવી છે તેવી સ્પષ્ટ પ્રગટ છે, પ્રત્યક્ષ છે. કેમ કે વસ્તુ સ્થિતિ જ નથી એવી. આખું જગત ધર્મ પામે અને બધાય સિદ્ધાલયમાં આત્માઓ પહોંચી જાય અને અહીંયા સંસારમાં કોઈ રહે નહીં એવી વસ્તુ સ્થિતિ નથી. કેમ કે એમાં અનંતા અભવ્યો છે, અને એથી જાજા એવા ભવ્યો છે કે જે અભવ્યોને પણ અભવ્યથી એક દોરાવો ચડે, એક ચોખા વાત ચડે. એવા તો ભવ્યો છે, અભવ્યને આંટી મારે. એવા અનંતા આત્માઓથી આ સંસાર ચાલવાનો છે એવું કેવળ જ્ઞાનીઓએ, સર્વ કેવળ જ્ઞાનીઓએ એ વાતને જાહેર કરી છે, અને એ જ્ઞાન તીર્થંકરને હોય છે. એ વસ્તુ સ્થિતિ અને સૈદ્ધાંતિક સ્થિતિ હોવા છતાં પણ એમની ભાવના એને ગણતી નથી. ભાવનામાં તો એમ જ આવે છે કે બધાય પામો, બધાય પામો, કોઈ બાકી રહ્યો નહીં. ભાવના ચીજ એવી છે, એ ભાવનાનું બળવાનપણું કૃપાળુદેવને વર્તે છે સત્સંગ સંબંધમાં. ગમે તેમ પણ સત્સંગ પ્રત્યે એમનું એટલું વજન છે કે અમને કોઈ પ્રતિબંધ નથી. 491માં લખે છે કે અમને કોઈ પ્રતિબંધ નથી, વેપાર વ્યવહાર કુટુંબ કોઈ પ્રતિબંધ નથી, શરીરનો પ્રતિબંધ નથી, સાતા અસાતાનો કોઈ પ્રતિબંધ નથી, પણ સત્સંગ વિશે અમારો આત્મા પ્રતિબદ્ધપણાને પામે છે. સત્સંગનો મહિમા ને ભક્તિ અહોરાત્ર અમને એમને વસ્યા કરે છે, એવું બધું લખે છે. એટલું વજન એમનું સત્સંગ ઉપર છે. એટલે એમ કહ્યું કે સત્સંગ બાબતમાં ઈશ્વર ઈચ્છા અમે ગણીને ચાલતા નથી, ને એ સત્તા ઈશ્વરને સોંપતા નથી, સોંપવા માગતા નથી. એ સત્તા અમે અમારા હાથમાં રાખવા માગીએ છીએ. વેદું છે બરાબર, તો એમણે જે લખ્યું છે એ અક્ષરશઃ છે. કોઈ દી કોઈ બીજી રીતે વાત લખે ને, જે એમનો તમે પોતાની જાતિ સ્મરણ આપો ને, એટલે જે એમને સ્મરણમાં આવ્યું એ બધું લખ્યું છે, ને તે બધું યથાર્થ તથ્ય એમ જ છે. મારે તો બહુ આવ્યો છે, મારે એક બીજી ચર્ચા કરવી થાય કે મુમુક્ષુને એમ લખ્યું કે તમારે તેમ કરવા વિશે, એટલે સમાગમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણવી. ઠીક, આપ તો ઈશ્વર ઈચ્છા ને ના પાડો છો ત્યાં, એ વાત અમારા માટે છે, એ વાત અમારા માટે છે, અને આ વાત તમારા માટે છે. હા, બળવાનો તો નો ગણકાર, નો ગણકાર, સાવ સાચી વાત છે. હા, જો બળવાનો હોય, બળવાનો જુઓ ને, પોતાને મોક્ષની ભાવના છે તો આ ભાવમાં કેવળ જ્ઞાન લેવાની વાત કરે છે. આ ભાવમાં. એમને ખબર છે કે આગમની અંદર એમ લખ્યું છે કે આ ક્ષેત્રે આ કાળે જન્મેલાનો મોક્ષ થાય નહીં. તો કે તો આ ક્ષેત્રની વાત છે ને, ભલે આ કાળે જન્મ છે એમાં ફેરફાર નહીં થાય. ક્ષેત્ર છોડી દઈએ, અમે તો મહાવીદેમાં વ્યાજે, ત્યાંથી વ્યાજે એક સિદ્ધાલયમાં. પુરુષાર્થ ફાટ ફાટ છે, એમનો પોતાનો પુરુષાર્થ છે, ફાટ ફાટ છે. પણ છેલ્લે જ્યાં પરિસ્થિતિ આવી તો કે સહરાનું ઋણ પ્રાપ્ત થયું, પગે નિકાચિત થાક ગ્રહણ કર્યો, વસ્તુ સ્થિતિ અન્યથા થતી નથી, એટલે એ જ્ઞાન તો એમને ત્યારે પણ હતું. પણ પુરુષાર્થનું જોર એટલું હતું કે વસ્તુ સ્થિતિના જ્ઞાનને ગૌણ કરી દેતા હતા. એવું બને છે, ત્યાં કુતર્ક કરવા જેવો નથી. એવા વચનો એમ ના જોઈને ક્યાંય કુતર્ક કરવા જેવો નથી. સિદ્ધાંત જ્ઞાન બરાબર હોય છે, છતાં પુરુષાર્થ અને ભાવના એના સ્થાને એવી જ હોવા યોગ્ય છે. કેવી? એવી જ હોવા યોગ્ય છે અને તે યથાર્થ છે, એમાં જરા પણ મિથ્યાત્વ આવતું નથી. સિદ્ધાંતને ઓવરટેક કરે તો મિથ્યાત્વ નથી લાગતું ત્યાં, એમ કે છે. ઠીક, એ ભાવનાનું, આત્મભાવનાનું, અધ્યાત્મ ભાવનાનું પ્રકરણ જ કોઈ એવું છે કે એમાં ચારેય અનુયોગના સિદ્ધાંતથી પર જઈને એ વચનો આચાર્યોના પણ નીકળે છે, જ્ઞાની પુરુષોના પણ નીકળે છે, અને આગમમાં એ પ્રત્યક્ષ જોવામાં વાંચવામાં આવે છે. એ પણ છે, ભાવના તો ઘણી હતી. અપૂર્વ અવસર ગાયો એમણે, અપૂર્વ અવસર ગાયો. મનોરથ ભલે પુરુષાર્થનું પ્રગટપણું એટલી હદે પહોંચ્યું નથી, એટલે મનોરથ છે ગજા વગેરેને હાલ મનોરથ રૂપ જો. એ ભાવ કાંઈ ફરક વાત સાવ સાચી છે. ભગવાન મહાવીરથી કેટલાક જીવો તર્યા, એમ કૃપાળુ દેવથી પણ કેટલાક જીવો તર્યા, તો બરાબર થયું કે ન થયું? તરવામાં નિમિત્ત તો સરખું થયું, શું ફેર પડ્યો? તરનારને શું ફેર પડ્યો? જે જીવો ભગવાન મહાવીરથી તર્યા અને જે જીવો કૃપાળુદેવથી તર્યા, તો કૃપાળુદેવથી તર્યા એ અમુક પર્સન્ટેજ ઓછા તર્યા એમ બને કે નહીં? ડૂબતો બચ્યો એ પૂરેપૂરો બચ્યો, કાંઠે આવી ગયો, કાંઠે ચડી ગયો એ હોય 100% બચ્યો. પછી સ્ટીમરમાં બેસીને કાંઠે આવ્યો કે વાણમાં બેસીને કાંઠે આવ્યો એની સાથે કાંઈ મતલબ નથી, કાંઠે આવ્યો એની સાથે મતલબ છે. બચ્યો એ 100% બચ્યો છે, કઈ અધૂરો બચ્યો નથી. સંસારમાંથી બચી ગયો, સંસારના દુઃખોથી બચી ગયો અને 100% બચી ગયો, એટલે એમ જ છે. એવા એવો કોઈ પુરુષ થયો નથી એમ કહેતા, એવો કોઈ પુરુષ છેલ્લા સેંકડો વર્ષમાં થયો નથી એમ કહેતા હતા. કોઈ વ્યાખ્યાન ખાલી નથી. અત્યારે લગભગ 9-10 હજાર વ્યાખ્યાનો ટેપ રેકોર્ડેડ છે, પણ એ કોઈ વ્યાખ્યાન ખાલી નથી કે જેમાં કૃપાળુ દેવના બહુ મહત્વ હતું, ઘણું મહત્વ હતું. હું નવો નવો મળ્યો ગુરુદેવને ત્યારે એક મેં પ્રશ્ન પૂછ્યો હતો કે હું કૃપાળુદેવના વચનો વાંચ્યા પછી ત્યાં ગયેલો 1.5 વર્ષ પછી, કૃપાળુદેવ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ. હવે મારે વિચારવું હતું કે આમનો શું મત છે, ગુરુદેવનો શું મત છે એ મારે જાણવું. એટલે મેં મારો મત કહ્યો, તો કોઈ પરીક્ષા દ્રષ્ટિ નહોતી, મારો મત કહ્યો અને એ પોતે શું કરે કે છે એમ જાણવાનો ભાવ હતો એની પાછળ. મેં એમ કહ્યું કે કૃપાળુ દેવના વચનોમાં મોક્ષનો માર્ગ, અખંડ મોક્ષનો માર્ગ રહ્યો છે. કૃપાળુ દેવના વચનોમાં અખંડ મોક્ષ માર્ગ છે, આટલા શબ્દો મેં કહ્યા. એ પાત ઉપર બેઠા હતા એટલા ઉલ્લાસમાં આવી ગયા કે અડધા ઊંચા થઈ ગયા બેઠા બેઠા. હા એમ જ છે, કે હજી એ વિઝ્યુઅલાઇઝ થાય છે મને, એ દ્રશ્યો હજી નજર સામે આવે છે. અડધા ઊંચા થઈ ગયા, હા એમ જ છે, એટલા શબ્દો હતા. હવે આટલું પ્રત્યક્ષ સાંભળ્યા પછી બીજી કોઈ વાતનો વિચાર કરવાનો અવકાશ રહેતો નથી. બાકી તો આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનોમાં, પ્રવચન ગ્રંથનો 393માં પાનામાં આખું પાનું કૃપાળુદેવની પ્રશંસામાં લખાયેલું છે. ઘણી વાતો લખી છે, એટલું લીખું છે કે અમારા એ ઉપકારી છે, આ ફોડ પાડીને વાત કરું કે અમારા એ ઉપકારી છે અને આજે તમારા બધાના હાથમાં સમયસાર છે એ એમનો ઉપકાર છે એમ સમજો. તમે કેવી રીતે? કે ગુરુદેવ શ્રીને સમયસારમાંથી આત્મજ્ઞાન થયું, પૂર્વના સંસ્કારી હતા, નહીંતર તો પ્રત્યક્ષ પુરુષ જોઈએ, સંસ્કારી હતા એટલે સમયસારથી આત્મજ્ઞાન થયું. એ સમયસાર સુરત પ્રભાવક મંડળમાંથી પ્રકાશિત થયેલું હતું. કૃપાળુદેવે જે શાસ્ત્ર પ્રકાશન માટેની સંસ્થા ખોલીને ગયા પોતાના હાથે, એમાં સમયસારનું પ્રકાશન થયેલું અને એ પ્રત એમના હાથમાં આવી એટલે એમને ઉપકારી ગણ્યા છે. ને એમના નિમિત્તે સમયસાર હજારો લોકોના હાથમાં આવ્યું, તો કે અમારા ઉપર એમનો ઉપકાર છે અને તમારા બધા ઉપર પણ એમનો જ ઉપકાર પરંપરાએ લાગુ પડે છે. એમાંથી એમને આત્મજ્ઞાન થયું, કુંદકુંદાચાર્યના વચનો થયું, પણ એમને કૃપાળુદેવને ઉપકારી માન્યા છે અને એ વાત આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચનો કરતી વખતે એમને કહેલી, એનો ડોક્યુમેન્ટરી પ્રૂફ પુરાવો આજે પણ છે. એટલે એમાં કાંઈ હવે બીજો વિકલ્પ હવે એવું નથી. આપણે તો ચર્ચા એ ચાલતી હતી કે અમારા સમાગમનો અંતરાય છે તો તમે નિરાશ, તમને નિરાશતા થાય એમ થવું ઘટે પણ છે, એમ હોવા યોગ્ય છે. કાંઈ વાંધો નહીં, એમ હોવા યોગ્ય નથી. શું નિરાશા થઈ જાય ઘરે? ઘણા વખતથી આપણને સત્સંગ મળ્યો નથી. આ 26મું વર્ષ છે ને, એ આરસામાં લગભગ કૃપાળુદેવ 2.5 વર્ષ સુધી નિવૃત્તિ ક્ષેત્રમાં નહીં આવેલા. કેટલા? 2.5 વર્ષ સુધી, 1 વર્ષ ને 9 મહિના. ગઈ સાલના માક્ષરથી એમ લખ્યું છે, તે લગભગ ભાદરવો આસો મહિનો ચાલે છે બીજા વર્ષનો, 1 વર્ષ ને 9 મહિના સુધી પ્રવૃત્તિમાં રહેવું પડેલું છે. નિરાશા થાય એ સ્વાભાવિક છે. જેમણે પ્રત્યક્ષ યોગ મળ્યો હશે એમણે એ સત્સંગનો સ્વાદ, ચાખ્યો હશે અને એ સ્વાદ ચાખ્યા પછી સ્વાભાવિક છે કે ફરીને એ સત્સંગ ન મળે તો નિરાશા ઉત્પન્ન થાય. તો પણ પોતાની કર્મ સંબંધી પરિસ્થિતિ જોઈને એમ કહે છે કે ઈશ્વર ઈચ્છા જાણજો, એમાં બીજું કંઈ ચાલે એવું નથી. છતાં સમાગમની કામના રાખવે, ઈશ્વર ઈચ્છા જાણીને માંડી વાળવું કે પૂર્ણ વિરામ મૂકી દેવું, અને સ્વાભાવિકપણે આમ હોવું જોઈએ. સ્વાભાવિકપણે આમ થવું ઘટે છે, હોવું ઘટે છે. અને એ દરમિયાનમાં પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, યથા સંભવ જેટલો સંભવિત હોય એટલો કરવો. આ કૃપાળુ દેવની આજ્ઞા છે કે પ્રત્યક્ષ યોગ ન મળે તો પરસ્પર મુમુક્ષુએ સત્સંગ કરવો જોઈએ, અને તે પણ નિયમિત રીતે કરવો જોઈએ. નિયમિત એટલે એક દી કરે ને પાંચ પંદર દી પાછા બધા ખોવાઈ જઈએ અને પાછા ક્યારેક ભેગા થઈએ એમ નહીં. એનો નિયમ કરી નાખવો જોઈએ કે આપણે આહાર પાણી રોજ જોઈએ છીએ. તો સત્સંગ પણ એક આત્માનો ખોરાક છે મુમુક્ષુની ભૂમિકાનો, અને શ્વાસોશ્વાસ વગર ચાલે નહીં, એમ સત્સંગ વગર ચાલે નહીં. એવું ક્યારે થાય કે સત્સંગથી કંઈક આત્મલાભ સમજાયો હોય ત્યારે થાય. કેમ કે સત્સંગ છે એ ત્રણેય કાળે અમૃત છે. સત્સંગ છે એ આ કાળનું તો અમૃત છે જ, પણ એ ત્રણેય કાળનું અમૃત છે. અને અમૃતને પીવા યોગ્ય છે એમ કહેવાની જરૂર હોય નહીં. મરતો બચાવે, જન્મ મરણથી બચાવે, અને એ કૃપાળુ દેવને એ વિષયમાં ઘણો ઊંડો અનુભવ હતો, ઘણા ભવોનો અનુભવ હતો. એ અનુભવનો નિચોડ એમણે પત્રોની અંદર મુમુક્ષુઓને લખ્યો છે, એમ સમજવા જેવું છે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, અને પ્રવૃત્તિ જેટલીમાં રસ ન લેવાય. વિરક્તપણું એટલે શું? કરવી પડશે, કર્મબંધન છે ને, કરવી પડે. તો પણ એમાં રસ છે એ નહીં હોવો જોઈએ. રસ ક્યારે આવે? લાભની માન્યતા હોય ત્યારે. લાભ લેવો નથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિ તો પૂર્વકર્મની સજા છે, એને કેદી થઈને ભોગવી લેવાની વાત છે. કેદી રસથી સજા ભોગવે, જેલમાં જવાનો રસ કોને હોય? જેલની કોટડી છે, પ્રવૃત્તિ છે એ જેલની કોટડી છે. એટલે વિરક્તપણું રાખવું, સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવનના વચનો, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથનો પરિચય રાખવો. પછી સત્સંગ ન હોય તો શું? તો કેવા ગ્રંથો વાંચવા એ પણ કૃપાળુ દેવ કહેતા ગયા છે, લખતા ગયા છે કે કેવા ગ્રંથો વાંચવા, કોના ગ્રંથો વાંચવા, કેવા ગ્રંથો વાંચવા, એ સંબંધી જરા વિશેષ વિચાર આપણે કાલના સ્વાધ્યાયમાં કરશું. થેન્ક યુ.